छारी पदार्थ करतल मोरे प्रिय पितु मातु प्राण समझत। मने मारा माता पिता प्राण समान अतिशय प्रिय छे, अने एज जी मने आज्ञा आपे छे एनाथी धर्म अर्थ काम अने मोक्ष चारे पुरुषार्थ मारा माटे सुलभ थई गया छे। मैं प्राप्त करी लीधा छे अने हूँ एक पिता राजाना पिताना पुत्र तरीके एक पिताना पुत्र तरीके मारू जीवन में सफल मारा जीवन में मैं सफलता प्राप्त करी लीधी। हूँ सफल थई चुक्यो छे। चारी पदार्थ करतल मोरे मने बधुं ज मळी चुक्युं छे जे मारे मेळवानुं हतुं। हवे मारे कशुं ज बाकी रहेतुं नथी। चार पदार्थ धर्म अर्थ काम अने मोक्ष जे जीवनना पुरुषार्थ छे, जे जीवननी अंदर करवानुं छे, लक्ष्य छे, कार्य छे, ए मने पूरेपूरो उपलब्ध थई चुक्यो। मारे कशुं ज नथी। जे आवा महान माता पिता नो पुत्र छू, आयस उपाय जन्म फल उपाय, बस आप मने आज्ञा आपो, आशीर्वाद आपो। आयस उपाली आपनी जे आज्ञा छे ने एनु शब्दशः पालन करू, अने मारा जीवन नो जे फल छे मारे जे कई प्राप्त करवानू छे ए जन्म फल पाए, जन्म्यानू सफलता जेने कहीए ने मारो जन्म एड़े न जाए, जन्म मारो एड़े वही जो आपनी आज्ञानू पालन न करूं तो मारो जन्म निष्फल जाए, नकाम हो जाए। एटले बस हवे तो आप आज्ञा आपो, आपनी आज्ञानू पालन करी मारा जीवन ने सफल करो। आई हो बस आप आज्ञा आपो, हूँ जाइन जल्दी पाछो आऊ। जेम गाममां गाममां एक फेरो खावानो होय, फरिया मन फरियामां आ पेला ने घेर जईने हमणा पाछो आवतो रह्यो, नहीं वार लागे मैं शा माटे गभराव छु। एम अयहू बेगी हमणा जल्दी थी पाछो आवी जईश, हाव रह जाय। बस आप आज्ञा आप, केटली मोटी वात ने केटली वशात करी नाखी, नजीवी करी नाखी। माणस ने एना जीवन मां जो विचारता आवड़े, जीवता आवड़े ने तो घणी मोटी बाबत, घणी मोटी समस्या ने एने विषाद वगैरहनी बनावी देवामां, बनावी देवानी एनामां शक्ति ताकात छे। गमे तेवी मोटी समस्या होय एने नगण्य विषाद मां कईनी गणतरी मां नहीं लेवानी, ए शक्ति समझण पूर्वक व्यक्ति दरेक पोतामां केळवी शके छे। केवी साहजिकता छे। अयहु बेग हाउ रजाय, बस रजा आपो। हमणा जो जोता आम चपकी वगाडता 14 वर्ष पूरा थई जशे, शी वार लागवानी, तरत ज पाछो आवू छू। 14 वर्ष पूरा थशे एटले तरत ज पाछो आवी जईश। आप बस आज्ञा आपो, पिताની આજ્ઞાનું શબ્દશઃ પાલન કરવા માટેની આટલી બધી તત્પરતા છે। તો એ તત્પરતાને માટે તત્પરાયણતા, તત્પર એટલે તત્પરાયણ, એને અનુસરીને બસ એને વળગી રહીને એને છોડવાનું નહીં। તો આમ રજા આપો એટલે હું જલ્દી પાછો આવું છું। બસ હમણાં જ કૌશલ્યા મા પાસેથી વિદાય લઈને આવી જઉં છું, એમની રજા લઈ આવું। આજ્ઞા સિવાય ક્યાંય જવાય નહીં। આ રાજકુળની અંદરનો એક રસ્તો મર્યાદા છે, કે માતા પિતાની આજ્ઞા તો લેવી જ જોઈએ. ક્યાંય પણ જાવ તો ઘરની બહાર નીકળીએ, ભગવાન આ મર્યાદા પાડે છે. દરેક વ્યક્તિએ ઘરની બહાર નીકળતા પહેલા, બહાર જતા પહેલા આજ્ઞા લઈ લેવી. એ મર્યાદા પુરુષોત્તમ ભગવાને આપણા સૌની વચ્ચે મૂકી. કૌશલ્ય કૈકેયી અને દશરથજીએ તો માતા પિતા તરીકે આજ્ઞા આપી દીધી, પણ જે જનેતા છે, બસ હમણાં આપ ધીરજ રાખો, કઈ જવાબ તો મળતો નથી. બિદા માગી બિદા માતુસન આવો માગી, બસ એમની રજા લઈને હમણાં જ આવું, જલ્દી પાછું આવું છું. બસ એમને પગે લાગી આવું. ભગવાન જેવા ભગવાન પણ અવતારિત થઈ અને જન્મદાત્રી એવી માને વંદન પ્રણામ કર પગે લાગે છે. એમાં કોઈ ક્ષોભ નથી અનુભવતા કે નીચા નમવું પડે તો એમ થાય કે પગે તો લગાતું છે, પણ ભગવાન માતા પિતાને પગે લાગ્યા છે. જે ભગવાનને આપણે ભજીએ છીએ એ ભગવાન માતા પિતાને આદર આપે છે, પ્રણામ કરે છે, તો પછી આપણે ક્યાં જવાનું? એ મર્યાદા આપણને સ્થાપીને આપી છે, તો આપણે પણ માતા પિતાને વંદન કરી, પ્રણામ કરી, એની આજ્ઞા લઈ કોઈ પણ કાર્ય કરવું અથવા તો બહાર જવું હોય તો પણ એની આજ્ઞા સિવાય જવાય નહીં. આ મર્યાદાને પાળવા માટે કહ્યું કે બિદા માત સન આવું માંગી. બસ તમે થોડી વાર એ કરો, હું હમણાં જઈને વિદાય માંગીને રજા લઈ આજ્ઞા લઈને તરત આવું છું આપની પાસે. બસ આપ સર્વને વંદન કરી તરત જ હું વનમાં જવા માટે નીકળી જઈશ. બહુરી વારંવાર પગે લાગીને, બહુરી પગે લાગી વારંવાર ઘણી વાર પગે લાગીને પછી કે બસ હું તરત જ નીકળી જઈશ, મારે ઉતાવળ છે, ગાડીનો સમય થઈ ગયો છે, એરપોર્ટે પહોંચવાનું છે, નહીતર હું ચૂકી જઈશ. એટલે એટલી તત્પરતા, એમ કે થાય છે હજુ સાંજ પડવા દો, આજનો દાડો છે, શો વાંધો છે, આખા દિવસમાં નહીં કરવાનું છે, સાંજે નીકળીશ. આજ્ઞા મળી ગઈ છે, સમય થઈ ગયો છે, જ્યારથી વચન માંગ્યું ત્યારથી 14 વર્ષનું ઘડિયાળ મીટર ચડતું થઈ ગયું, મીટર ચડતું થઈ ગયું. તમે ગાડીમાં બેઠા એમ ભગવાને પણ સ્પષ્ટ કહી દીધું, તમે આજ્ઞા આપો એટલે તરત જ મીટર ફરતું થઈ જાય 14 વર્ષનું. કારણ કે આગળ ભરતજી બોલશે, જો સમયસર નહીં આવો, 14 વર્ષ બરાબર પૂરા થયા પછી તો જીયત અને પાવ તો મને જીવતો નહીં જીવું, એક દિવસ પણ જો એ થશે રહેવું એક દિન અવધિ અધારા નહીં આયો પ્રભુ. ભરતજી વિલાપ કરે છે, 14 વર્ષ પૂરા થયાની ગણતરી મૂકેલી હોય છે અને કે રહેવું એક દિન અવધિ, 14 વર્ષની અવધિ પૂરી થવામાં એક જ દિવસ બાકી છે, કોઈ સમાચાર નહીં, કોઈ અણસાર નહીં, કોઈ એધાણ નહીં. અને જો ભગવાન ન આવ્યા તો હું જાતે જ મારા જીવનને સરિયુંની અંદર વિલીન કરી દઈશ, વિલીન કરી દઈશ. તો અહીંયા એ જ વચનને બહુ સ્પષ્ટતાથી આગ પહેલેથી જ કહ્યું, આ એવું બેગી બસ જઈને હમણાં જ પાછો આવું છું. હવે કેટલી સાહજિકતા, મનને કેટલું પરિપક્વ બનાવ્યું છે, કેટલી ધીરજ હશે ભગવાનની પાસે કે આટલી મોટી બાબતને 14 વર્ષ સુધી ટાઢ તડકાની અંદર. અત્યારે ગરમીમાં બહાર નીકળી ગયો, આપણે પંખાથી સહેજ બહાર જવું હોય તો પંખાથી સહેજ આગળ જવું હોય તો તરત પંખા વગર નથી રહેવાતું. તો આખું રાજ મહેલ સુખ વૈભવ બધું છોડીને જંગલમાં કઈ સહેલું છે? જંગલમાં સહેલું છે? જ્યાં બેસન ભલે ઝૂંપડી એ કરો ત્યાં જંગલના જંતુ મચ્છર માખી આ બધા તો વળગવાના જ. ડિસ્કવરી જોજો જંગલ નો રાજા સિંહ બેઠો હોય તો માખો એને પજવતી હોય, કાન હલાયા જ કરતો હોય. તો એ મચ્છર માખી બીજા મોટા મોટા તો બાજુએ રાખી, એ બધી જ અગવડોને ભોગવવાની, અને છતાંય એને સાહજિકતાથી મનથી કહી દેવાનું, આવ્યો હું બેગી, સ્વસ્થ ચિત્તથી, ચેત પણ ગ્લાની વગર, ચેત પણ મુખની મ્લાનતા સિવાય, આપ આજ્ઞા આપી દઉં, ચલ્ય હું બનહી. આપને સૌને વારંવાર વંદન કરીને હું વનની અંદર ચાલવા માંડું, સમય થઈ ગયો છે. આમ કહીને પછી તો કઈ કઈ પણ નથી બોલતા, મારા દશરથજી પણ પિતા પણ નથી બોલતા, એટલે આટલું કહી જે કઈ મર્યાદા છે એનું ઉલ્લંઘન ન થાય એટલા માટે માં કૌશલ્યાની આજ્ઞા મેળવવા માટે આ બે જણના કોઈ પણ જવાબની અપેક્ષા રાખ્યા વગર કે ના જઈશ કે ઉભો રે કે આજે નહીં પછીથી આને બદલે આમ નહીં પણ આ રીતે કર, એવી કોઈ પણ વિકલ્પની આશા અપેક્ષા રાખ્યા સિવાય બસ કહ્યું, તમારી બંનેની અનુમતિ છે ને, હું માની મારી જનનીની આજ્ઞા લઈને આવું છું. અસ કહી રામ ગવન, આમ કહીને તરત જ રામે ત્યાંથી પ્રસ્થાન કર્યું. રાજા તો શોકવશ છે, મહારાજ ની આગળ પુત્ર તરીકે પિતાને વંદન કરી અને રામ તરત જ નીકળી ગયા. પણ રાજા તરીકે પિતા તરીકે દશરથજી એક પણ શબ્દ એક પણ અક્ષર બોલી શક્યા બોલ્યા નથી. અને આ વાત તો કોપભવનના રાજમહેલમાંથી જોત જોતામાં આખા અયોધ્યામાં તીખી કડવી કડવામાં કડવી તીક્ષ્ણ વાત અયોધ્યામાં ફેલાઈ ગઈ. વાત લાગી વાતને કઈ પવન મળે હવા મળી જાય એમ આખા અયોધ્યાની અંદર આ કડવી વાત આ તીક્ષ્ણ વાત પહોંચી ગઈ. એને કાંતિ સાંભળતાની સાથે જાણે આખા શરીરે વીંછી કરડ્યાનો ઝાટકો વાગે. ક્યારેક ક્યારેક હિમાલયમાં જાઓ ને યાત્રા કરવા માટે, ત્યાં પહેલા પદયાત્રા હતી ત્યારે સૂચનાઓ મૂકી દીધી હોય કે આ વનસ્પતિને અડશો નહીં, જો આ ઝરાનું પાણી પીશો નહીં, કારણ કે વનસ્પતિને અડો ને તો તરત આખા શરીર ઉપર ખંજવાળો પડી જાય, જાણે વીંછી કરડ્યો એટલો આઘાત થાય. તો એ વનસ્પતિ ની માફક આમ અડતાની સાથે જ આખા શરીરે વીંછીનો ઝાટકો લાગે એમ આખા અયોધ્યામાં દરેકે દરેક નગરવાસી પ્રજાજનને એક વીંછી જાણે કરડ્યો હોય ડંખ માર્યો ને એક ઝાટકો વાગે એના ઝેરનો એના વિષનો, એવા પ્રકારની સ્થિતિ દરેકને અનુભવાય. આમ સાંભળતાની સાથે અયોધ્યાના પ્રજાજનો સ્ત્રી પુરુષો બધા જ દુખી 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 થઈ ગયા કે આ શું સાંભળીએ છીએ, આ સાચું છે? તો જેમ આપણે પણ કોઈક સમાચાર સાંભળીએ ને આવે એકદમ ફોન કે આમ છે, ઉભાર ભાઈ સાચું છે ખોટું છે, પછી બીજા કોઈને ફોન કરી દઈએ અને પૂછી લે ભાઈ આ તમે વાત જાણી બરાબર છે? તો એમ ચોકસાઈ કરીને પૂછી લે કે ભાઈ આ વાત. તો અહીંયા આગાડી પણ પરસ્પર એકબીજાને પૂછે કે આમ અસહ્ય વેદના કે શું, આજે તો રાજ્યાભિષેક હતો અને વનમાં જવાના છે, એકદમ આઘાત તો લાગ્યો હોય પણ વાતને બરાબર સાચી કરવા માટે ને નાણી લેવા માટે કે આ વાત ખોટી છે કે સાચી છે, એટલે બીજાને પૂછવા માંડ્યું. સુની ભાઈ બિકલ સકલ, આમ બધા જ વ્યાકુલ થયા અને બેલી બેટપ જીમી દેખી દવાર. વનની અંદર ઘણા ઘણા વૃક્ષો હોય અને વૃક્ષોની ઉપર વેલા ચડ્યા જ હોય, ઘણા બધા વેલા ચડ્યા અને વેલા અને વૃક્ષો જ્યારે દાવાનળ લાગ્યો હોય જંગલની અંદર દાવાનળ લાગ્યો હોય, મને જોયું તો ને ઓસ્ટ્રેલિયામાં લાગ્યો હતો, 6 મહિના સુધી બુજાયો નતો, કેટલા વાહનો કેટલા વિમાનો ઉપરથી પાણી નાખ્યા અને આખું વન બાળી મૂકે. મહાભારતની અંદર પણ ખાંડવ વનનું દહન કરવા માટે અર્જુને અજ્ઞાસ્ત્ર છોડીને દાવાનળ મૂક્યો હતો, તો એને ટાળો પાડવા માટે મૈદાન પોતે આવ્યો, પ્રાર્થના કરી આ મારી પર કૃપા દયા કર. એમ અયોધ્યાની ઉપર પણ જાણે કે દાવાનળ આવ્યો હોય અને સ્ત્રી પુરુષો રૂપી વૃક્ષો અને વેલાઓ જાણે આમ ધ્રુજતા હોય, એમણે બાળીને ખાક કરી નાખશે એવી મનોદશા સૌની થઈ ગઈ.